நமோ அரிஹந்தாளம் நமோ கிருஷ்ணாளம் நமோ ஆழரிபாணம் நமோ வஜ்ராலாளம் நமோ லோகே சர்வசாம் நமம் அரிஹந்த சிகர துரி உபாதாய சாந்தரம் அர்த்தகே பிரகாஷி மாங்கலிகரம் பிரகாஷி ஹை ஜோரி பார பார வந்தனாதி ஹை மங்கள கல்யாண சுகே தோம சாகத ஹை மங்கள கல்யாண சுகே தோம சாகத ஹை ஜாதாரம் விஷ்வ தத்வானாம் வந்தே ஜகத்குருந தத்வார் சூத்ர આપણે ચર્ચા પ્રારંભ કરી છે. 33 નંબર ના સૂત્ર માં જે નયન નું પ્રકરણ આવ્યું છે એની આપણે ચર્ચા કરવાની છે. જે વિષય ચાલી રહ્યો છે આખા અધ્યાયમાં આપણે જોયું તો મુખ્યતાથી વિષય સમ્યક જ્ઞાન સંબંધીનો આવ્યો. જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ એ સૂત્ર ઉમા સ્વામી આચાર્ય દેવે શરૂઆતમાં લખ્યું એનું વિશ્લેષણ અને એનો વિસ્તાર કરી રહ્યા છે. સમ્યક દર્શનની ચર્ચા અમુક સૂત્રોમાં કહી શરૂઆતમાં અને પછી વિસ્તારથી ચર્ચા સમ્યક જ્ઞાનની આચાર્ય દેવે કરી. પાંચ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કીધા અને એમાં મતિશુદ્ધ અવધિ મનપર્ય કેવળ જ્ઞાનની ચર્ચા થઈ. એના પછી કુમતિ કુશુદ્ધ કુ અવધિ જ્ઞાનની ચર્ચા આવી. એના પછી એક જીવને એક સાથે કેટલા જ્ઞાન હોઈ શકે, મિનિમમ મેક્સિમમ અધિકમાં અધિક અને ઓછામાં ઓછા કેટલા જ્ઞાન હોઈ શકે એની ચર્ચા પણ આચાર્ય દેવે કરી. આપણે 2 મિનિટમાં આખા અધ્યાયનું રિવિઝન કર્યું. હવે જે છેલ્લું સૂત્ર છે 33 નંબરનું સૂત્ર, એ 33 નંબરના સૂત્રમાં આખો વિષય નહીં સંબંધીનો આચાર્ય દેવે લખ્યો કે જીનાગમ જે રચવામાં આવ્યું છે, એટલે કે ચાર અનુયોગથી જે જીનાગમ રચિત થયું છે બન્યું છે, એ જીનાગમ સમજવા માટે પ્રથમમાં પ્રથમ તારે નયન જ્ઞાનની આવશ્યકતા છે. એટલે માટે થોડી ચર્ચા નયન સંબંધીની આચાર્ય દેવે કરી. થોડી આજે હું ફાસ્ટ રહી કેમ, કારણ કે વિષય ઘણો વિસ્તારવાળો છે અને આપણી પાસે એટલી બધી એટલો બધો સમય નથી કે આપણે એટલો વિસ્તાર કરી શકીએ. પણ જેટલી ઇમ્પોર્ટન્ટ વાતો છે આ સૂત્ર સંબંધી એટલી આપણે કરીશું. આજે પોઈન્ટ વાઇઝ આપણે ચર્ચા કરીએ છીએ. થોડી ચર્ચા લાસ્ટ ટાઈમ ચાલુ થઈ હતી, આપણે એને રિવાઇઝ કરીને આગળ વધીએ. શું ચર્ચા આવી હતી? પહેલો પોઈન્ટ કે નય કોને કહેવાય. જો જીનાગમમાં નયની અનેક પ્રકારની પરિભાષાઓ લખી છે અને બહુ અદભુત પરિભાષા નયની આવી છે. થોડાક શબ્દ તમને ઊંચા લાગશે પણ ભાવ તમને સમજાશે. ચલો જલ્દી જલ્દી સૌથી પહેલો પોઈન્ટ નય કોને કહેવાય. બરાબર, નહી કોને કહેવાય તો પરિભાષા સાંભળો, શબ્દ સાંભળો કેટલા સરસ છે. અનિરાકૃત પ્રતિપક્ષો, અનિરાકૃત અનિરાકૃત એટલે કે જેનો નિરાકૃત એટલે જેનો નિષેધ નથી કરવામાં આવતો. સમજાય છે? નિષેધ નથી પણ એને ગૌણ કરવામાં આવે. સાંભળો આખી પરિભાષા પછી તમને ખ્યાલ. અનિરાકૃત પ્રતિપક્ષો, પ્રતિપક્ષ એટલે જે વિપક્ષ છે, જેની આપણે વાત કરી રહ્યા છે એ મુખ્ય છે. સમજાય છે? જે વસ્તુ છે એમાં અનંત ધર્મ છે કે નહીં, તો અનંત ધર્મ માંથી આપણે એક એક ધર્મ ને વસ્તુ ને સમજવા માટે એના એક એક ધર્મ ને મુખ્ય કરીને વસ્તુ ને સમજશું, એક એક પડખા ને મુખ્ય કરીને વસ્તુ ને સમજશું, બરાબર છે? તો જયારે આપણે પર્ટિક્યુલર પડખો, એક પર્ટિક્યુલર ધર્મ, એક પર્ટિક્યુલર સ્વભાવ વસ્તુનો જયારે સમજી રહ્યા છે, ત્યારે એના જે બીજા ધર્મો છે, એના જે બીજા સ્વભાવો છે, સમજાય છે? એનો નિષેધ નથી કરવામાં આવ્યો એમ કહેવામાં આવે. એનું એનો અર્થ છે અનિરાકૃત પ્રતિપક્ષ. સમજાયું? પ્રતિપક્ષ નો શું છે? નિષેધ નથી. નહીં, પરિભાષા આખી કલા સામે. અનિરાકૃત પ્રતિપક્ષ વસ્તુ અનુસિગ્રાહી. શું કીધું? અનુસિગ્રાહી વસ્તુના અનંત અંશોમાંથી અંશગ્રાહી, એટલે કે એક અંશ ને ગ્રહણ કરવા વાળ. સમજાય છે? હવે લાસ્ટ પોઈન્ટ, ત્રણ પોઈન્ટ છે આ પરિભાષા. પહેલી પોઈન્ટ શું આવ્યો? અનિરાકૃત પ્રતિપક્ષ. બીજો પોઈન્ટ શું આવ્યો? વસ્તુ અંશગ્રાહી. અને ત્રીજો પોઈન્ટ આવ્યો જ્ઞાતૃણ અભિપ્રાયો નય. જ્ઞાતાના અભિપ્રાય ને, સમજાય છે? વક્તાના, શ્રોતાના અભિપ્રાય ને નહીં, સમજાય છે? વક્તાના અભિપ્રાય. કોના અભિપ્રાય ને? વક્તાના અભિપ્રાય ને નહીં કહેવામાં આવે. સમજાય? પરિભાષા થોડી, પરિભાષા પણ સમજવા જેવી છે. આવું તો બધાને ખબર છે, પણ એક શબ્દ નું રચના આચાર્ય દેવે કેવી કહી છે બોલશે એકવાર, પરિભાષા પછી આગળ વધે. શું આવી પરિભાષા? બોલો. અનિરાકૃત પ્રતિપક્ષો વસ્તુ અંશગ્રાહી, જ્ઞાતાના અભિપ્રાય ને વક્તાના અભિપ્રાય ને શું કહેવાય છે? નહીં કહેવાય. વક્તા કયા અભિપ્રાય થી વાત કરી રહ્યો છે? વસ્તુ ને સમજાવી રહ્યા છે વક્તા, ખ્યાલ આવે છે? પરંતુ એ સમય વસ્તુ ના કયા અંશ ને મુખ્ય કરીને સમજાવી રહ્યા છે, એ અંશ ને જે મુખ્ય કરે છે, એ અંશ ને જાણવા વાળો અને કહેવા વાળો જે જે ભાવ છે, એ ભાવ ને નહીં કહેવામાં આવે છે. સમજાયું? એ સમય બીજા બધા પ્રતિપક્ષો, એટલે બીજા પક્ષો કેવા હતા? કેવા હતા? નિરાકૃત થઈ ગયા, નિષેધ કરી નાખ્યા કે અનિરાકૃત હતા? અનિરાકૃત સમજાય છે ને? જેનો નિષેધ નથી કરવામાં આવ્યો, જેને ગૌણ કરવામાં આવ્યો. ખબર છે જ્ઞાતાને એ સમયે કે જયારે દ્રવ્ય દ્રષ્ટિ ની મુખ્યતા થી વાત કરી રહ્યા છે, ત્યારે પર્યાય સ્વભાવ અને પર્યાય માં ચાલતા પ્રલમન પણ છે, પર્યાય માં ચાલતો ભાવ પણ છે. પણ એ સમયે વક્તાના અભિપ્રાય માં મુખ્ય કોણ છે? જ્ઞાન માં મુખ્ય કોણ છે? તો કેનો દ્રવ્ય સ્વભાવ. તમને આચાર્ય એમ કહે છે કે તમને અગર આ નયનું સ્વરૂપ નહીં સમજાય તો તમને જીનાગમ ની વિવક્ષાઓ, અપેક્ષાઓ નહીં સમજાય. જીનાગમ માં અનેક પ્રકારની અપેક્ષા ને વિવક્ષા થી કથન કરવામાં આવે. એક વિવક્ષા એવી સાંભળવામાં આવશે, સમય સાધી વાંચતા હતો ત્યારે, અહીં સમજાય છે કે જયારે જીનવાણી નો સ્વાધ્યાય કરતા હતો ત્યારે, એક વિવક્ષા એવી સામે આવશે કે રાગ જીવ નો છે, અને એક વિવક્ષા એવી આવશે, સમજાવે છે, કે રાગ પૂજગન નો છે. આ સમય પણ આપણે વાત કરી હતી કે જ્ઞાની ને જયારે દ્રવ્ય દ્રષ્ટિ નું જોર આવે ને, ત્યારે જ્ઞાની એમ પણ કહી દે. શું કહી દે? શું કહી દે? માથી એમ પણ કહી દે કે રાગ ને અલોક આકાશ માં મૂક્યા. ક્યાં મૂક્યા? બોલો. હવે અલોક આકાશ માં જશે રાગ? રાગ અલોક આકાશ માં જાય તો કે અલોક આકાશ માં મૂક્યા હોય, કારણ કે રાગ તારો સ્વભાવ નથી, તારા લોક માં નથી. એ અલોક નો દ્રવ્ય છે, એ અલોક નું તત્વ છે, એ પર તત્વ છે, એ ભિન્ન તત્વ છે. અરે રાગ ને ભિન્ન તત્વ તો કહી દેશે, પરંતુ જયારે દ્રવ્ય દ્રષ્ટિ નો અપાર જોર આવશે તો કે કેવળ જ્ઞાન ની પર્યાય પણ હેર છે, સાત તત્વ હેર છે, અને એમાં છુપાયેલી આત્મજ્યોતિ એ ઉભા દે. હવે અપેક્ષાઓ નહીં વિવક્ષા નહીં સમજાય. કઈ હવે કઈ અપેક્ષા થી હે કીધો રાગ ને? કઈ અપેક્ષા થી રાગ ને આત્મા નો કીધો? આત્માને રાગ નો કરતા કીધો? કઈ અપેક્ષા થી આત્માને રાગ નો અકર્તા કીધો? કઈ અપેક્ષા થી કેવળ જ્ઞાન થી ભિન્ન બતાવ્યો? કઈ અપેક્ષા થી તું કેવળ જ્ઞાન સહિત છે એમ કીધું? તો આ જે બધી વિવક્ષા અપેક્ષાઓ છે, એ બધી વિવક્ષા અપેક્ષા ત્યારે સમજાશે જયારે જીવને નહીં જ્ઞાન હશે ત્યારે. કારણ કે આચાર્ય દેવ કહે છે करके हमें स्पेसिफिकली न बोलिए ना कि आ आ नहीं कथन से लगती वक्ते कि आ आ नहीं कथन से तो तुम्हारे समझी ले के गिना गम नु एक एक वाक्य नहीं थी लखायेलू है कोई ने कोई नहीं कथन केम कारण के वस्तु अनेक अंतात्मक वस्तु अनेक अंत अनेक धर्मो ने लईने बैठी है अनेक धर्म तो वस्तु में एक ही साथ है अनेक धर्म ने एक ही साथ कही नहीं सकात निरूपण नहीं कही सकत एटले माटे श्रम थी जय निरूपण थे तरह एक ने मुख्य करे बीजा ने गौर कर प्रतिपक्ष निषेध नहीं अप्रतिपक्ष अनिराकृत प्रतिपक्ष બોલો એક વાર જલ્દી પછી પાછળ આગળ વધે અનિરાકૃત પ્રતિપક્ષો વસ્તુ અનિગ્રાહી શું કીધું જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવાય જ્ઞાતાનો અભિપ્રાય નહીં સમજાય ને તું તારા અભિપ્રાય થી વાત સમજવા બેસે ને તો તને નહીં સમજાય તું તારા અભિપ્રાય થી જ્ઞાતાની વાત નહીં સમજતો વક્તાની વાત નહીં સમજતો તું વક્તાના અભિપ્રાય થી વક્તાની વાત સમજ કયા અભિપ્રાય થી વાત કરી રહ્યા છે કયા ધર્મ ને કઈ કયા સ્વભાવ ને મુખ્ય કરીને વાત કરી રહ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક વાત કઈ એની પરિભાષા હવે નેક્સ્ટ પોઈન્ટ નહીં જ્ઞાન ની આવશ્યકતા કેમ કે આવશ્યકતા ઘણી બધી આવશ્યકતા ને લાભ છે ખાલી બે લઉં છું નહીં જ્ઞાન ની આવશ્યકતા બરાબર છે શું છે આવશ્યકતા તો કે શાસ્ત્ર ના અર્થ સમજવા માટે નહીં જ્ઞાન જરૂરી છે શું કરવા માટે તો કે શાસ્ત્રો ના અર્થ સમજવા માટે નહીં જ્ઞાન જરૂરી છે એટલે માટે નહીં જ્ઞાન કરવું જરૂરી છે નયો નું સ્વરૂપ સમજવું જરૂરી છે નયો ના ભેદ સમજવા જરૂરી છે એના વગર શાસ્ત્રો ના અર્થ નહીં સમજાય ખ્યાલ આવે છે જીવ યા તો નિત્યા બાકી થઈ જશે એકાંતવાદી થઈ જશે દેવાળા બાકી થઈ જશે સ્વચંદી થઈ જશે કોઈ સમજાય છે ખ્યાલ આવે છે બધાને અત્યારે એક વાત છે બધાને ખબર છે બનારસી દાંડી કેવા થઈ ગયા હતા તો કે નિશ્ચયાવાસી થઈ ગયા સમય સાધી વાત અને પછી ગોમટ સાધી નો સ્વાધ્યાય ગયો ત્યારે જ્ઞાન બેલેન્સ અને પછી નાટક સમય સાધી ની રચના થઈ એ સમય સાધી વાંચી ને કે પોતાની મતિ કલ્પના થી નિશ્ચયાવાસી થઈ ગયા ખ્યાલ આવે છે ખાય છે ને બધાને કથા તો ખાય છે કે રૂમ માં ને ઘર માં બેસીને વસ્ત્ર આધી કાઢી નાખે અરે કઈ જરૂર નથી અરે હું તો કેવલ જ્ઞાની થઈ ગયો આ બોલો હવે નહીં નિવર્તે નથી ખબર તો જીવ્યા જતા થાય પછી પછી ગોમત સાધી હોય છે નિશ્ચય લેવાનું બેલેન્સ કર્યું દ્રવ્ય પર્યાય નું સ્વરૂપ સમજાયું અને પછી મતી ઠેકાણે આવી અને પછી નાટક સમય સાધી ની રચના કરી વિચાર કરો ખ્યાલ આવે છે એક કેમ એક આપડે કહીએ ને પક્ષ માં પાણી જાય ને ગીર ખ્યાલ આવે એક પક્ષ ને પકડી લે ના અમત લે ના અમત લે ના અમત લે અને બીજા પક્ષ ને ઉડાવી લે સ્વીકાર ન કરે સાંભળવા તૈયાર ન થાય ખ્યાલ આવે છે ના પાડી દે ના આમ છે જ નહીં આમ છે જ નહીં આમ છે જ નહીં અરે ભાઈ તું કદાચ આખી વસ્તુ ને એના બંધારણ ને એના સ્વરૂપ ને તું નહીં થી સમજ એટલે નહીં જ્ઞાન આવશ્યક છે પોઈન્ટ સમજાય કે ખ્યાલ આવે તમે ભોજન કરતા હો અને એમાં નમક ન હોય મીઠું ન હોય તો ભોજન કેવું લાગે બોલો અરે ભૂલો નથી બોલો કેવું લાગશે ભોજન ખ્યાલ આવે છે અને થોડુંક એમાં નમક નાખી દો તો સ્વાદ બદલાઈ જશે ને એવી રીતના નહીં જ્ઞાન કહી અગર શાસ્ત્ર સ્વાધ્યાય કરો છો તો જીભ ક્યાંય અટકશે નહીં ભ્રમિત નહીં થાય ક્યાંય એને એકાંત નહીં કરાય એનું જ્ઞાન પ્રોપર બેલેન્સ રહે બરાબર તો પહેલી આવશ્યકતા શું કીધી નહીં જ્ઞાનની શાસ્ત્ર ના અર્થ સમજવા માટે નહીં જ્ઞાન બહુ જરૂરી છે બીજી આવશ્યકતા છે સમ્યક દર્શન ની પ્રાપ્તિ માટે નહીં જ્ઞાન નું આવશ્યક નહીં જ્ઞાન વગર સમ્યક દર્શન ની જીવને પ્રાપ્તિ નથી થવાની તમે કહેશો કેવી રીતના તો કે નહીં જ્ઞાન વગર સમ્યક દર્શન ની પ્રાપ્તિ કેમ નહીં થાય કારણ કે જ્ઞાન સુધી એ પ્રમાણ ના દ્રવ્ય ને એના રહેમાં રહેલા ધર્મો ને મુખ્ય ગૌણ કરીને સમજશે નહીં અને જેને ગૌણ કરવાનું છે એને ગૌણ નહીં કરે જેને મુખ્ય કરવાનું છે એને મુખ્ય નહીં કરે ત્યાં સુધી એને સમ્યક દર્શન ની પ્રાપ્તિ નહીં થાય કોઈ સમજાય છે નહીં જ્ઞાન એટલે શું મુખ્ય ગૌણ થી જાણવા વાળી જ્ઞાન ની પદ્ધતિ એક સરળ પરિભાષા કરો શું કીધું મુખ્ય ગૌણ જ્ઞાન માં શુદ્ધ જ્ઞાન માં નહીં લાગુ પડે છે ને શુદ્ધ જ્ઞાનમાં વસ્તુ ને જાણ્યા પછી મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિ, જે જ્ઞાનમાં જે યોગ્યતા છે એને કહેવાય છે નહીં. સમજાય છે? આપણે અહીંયા ચૂકી જઈએ છે. આપણે વસ્તુ ને તો જાણી લઈએ છીએ, આપણા ધ્યાનમાં આવી ગયું કે આ દ્રવ્ય સ્વભાવથી હું આવો છું, પર્યાય સ્વભાવથી આવો છું. પછી શું ચૂકી જઈએ છે? શું કર્યા, શું કરવામાં ચૂકી જઈએ છે? જે લૌકિકમાં આપણે બરાબર કરીએ છીએ કે નહીં બોલો, પ્રથમ પ્રથમ પર એ મુખ્ય ગૌણ રૂપ જ્ઞાન પરમે છે. અહીંયા ચૂકી જઈએ છીએ એટલે કાર્યની સિદ્ધિ ને પ્રયોજનની સિદ્ધિ નથી. સમજી લીધું બધું બરાબર? બધાને ખબર છે, કોઈને પણ પૂછ્યું ગુરુદેવજી ના અનુયાયી ને, કોઈને પણ પૂછ્યું કે વસ્તુ કેવી છે તો બધા કે છે નિત્ય અનિત્યાત્મક છે. ખ્યાલ આવે છે? પછી પાછું એમ પૂછીએ કે કયા અપેક્ષાથી વસ્તુ નિત્ય છે તો કે દ્રવ્ય સ્વભાવથી વસ્તુ નિત્ય છે. કઈ અપેક્ષાથી અનિત્ય છે તો કે પર્યાય સ્વભાવથી અનિત્ય છે. હવે પછી કે બરાબર છે આમ છે વસ્તુ, પછી હવે શું આગળ શું? જાણી લીધું પરંતુ એ દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે, દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છે, દ્રવ્ય સ્વભાવથી તારી વસ્તુ વર્તમાનમાં પરિપૂર્ણ છે, તો હવે તું એને તારા જ્ઞાનમાં મુખ્ય કરીને એનું વેદન અને એનો અનુભવ ક્યાં કરે? જે મુખ્ય થવું જોઈએ મુખ્ય થવું જોઈએ ને, અને જેની ગૌણતા આવી જોઈએ એની ગૌણતા આવી જોઈએ ને, તો જ પ્રયોજનની સિદ્ધિ થશે. તમે ઘરે એટલે પહોંચ્યું છે તમારા જ્ઞાનમાં સતત મુખ્ય ગૌણ ચાલે છે, ચાલે છે કે નહીં બોલો? અરે ઘરે તો છોડો, ઘરમાં જઈને તમે પ્રોપર તમારી રૂમમાં જાઓ છો, 25 રૂમ હોય કે 10 રૂમ હોય કે 5 રૂમ હોય કે 2 રૂમ હોય, તમારી રૂમમાં એ રીતના જાઓ છો કારણ કે તમને મુખ્ય ગૌણની કળા અંદરમાં તમારી ચાલી રહી છે. પ્રોપર તમે વિચાર કરજો કે જ્ઞાન મુખ્ય ગૌણ રૂપે પરણી રહ્યું છે છદમસનું, અને અહીંયા જે છે કે તારા પ્રયોજનની સ્થિતિથી તું એટલે ચૂકી જાય છે, અતિન્દ્રિય વલણની પ્રાપ્તિથી ચૂકી જાય છે, અને સાચા સુખથી તું વંચિત રહી ગયો છે. મોક્ષ માર્ગ તારો પ્રારંભ નથી થયો, આશ્રમનો નિરોધ નથી થયો, સંગત રૂપે નથી પરણ્યો, કારણ કે તારા પ્રમાણના દ્રવ્યમાં તારે જેને મુખ્ય કરવાનો હતો, જેમાં અપનાપણ કરવાનું હતું, જેમાં પોતાપણ કરવાનું હતું, એટલે કહ્યું નથી. સમજાવી? તો બે આવશ્યકતા સમજાવી, નઈ જ્ઞાનની આવશ્યકતા, જલ્દી બે આવશ્યકતા શાસ્ત્રોના અર્થ સમજવા માટે અત્યંત જરૂરી છે. સમજાય છે? અને સેકન્ડ આવશ્યકતા સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે અત્યંત જરૂરી છે. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે ત્રીજો પોઈન્ટ લો, નઈના કેટલા પ્રકાર. આજે ઘણો બધો વિષય લેવાનો છે એટલે થોડો અલર્ટ રહેજો બધા. નઈના કેટલા પ્રકાર છે? તો કે નઈના 2 પ્રકાર છે, નઈના 3 પ્રકાર છે, નઈના 7 પ્રકાર છે, પછી પ્રવચન સાધીમાં નઈના 47 પ્રકાર. 2 પ્રકાર, 2 પ્રકાર, નઈના 2 પ્રકાર, નીચે નહીં વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, બરાબર છે? હવે નઈના 7 પ્રકાર, તો કે જે ભણવાના છે ને આપણે નઈકામાં આવી 7 નહીં, તો 7 પ્રકાર પણ છે નઈના, છે કે નહીં? આજે 3 પ્રકાર, તો કે આપણે ભણ્યા 3 પ્રકાર, અર્થ નહીં, જ્ઞાન નહીં અને શબ્દ નહીં, તો 3 પ્રકારથી પણ નહીં આવે છે. 3 પ્રકારના નહીંનું પણ વિવેચન આવે છે, 7 પ્રકારના નહીંનું પણ વિવેચન આવે છે, 47 પ્રકાર, તો કે હા પ્રવચન સાધીમાં લખા છે 47 નહીં. સમજાય છે? તો નહીં સંખ્યાત છે, ખ્યાલ આવે છે? પછી નહીં અસંખ્યાત પણ છે અને નહીં અનંત પણ છે. તો સંખ્યા નિરૂપણ કરી શકો ત્યાં સુધી નહીં કેટલા કહેવામાં આવશે? સંખ્યા. પછી જયારે વચન થી નિરૂપણ નહીં કરી શકો, જયારે તમારા જ્ઞાનમાં એક કલ્પનામાં તમારા જ્ઞાનમાં જયારે તમે વસ્તુને સમજી રહ્યા છો, તો નહીં ને કીધા છે અસંખ્ય. ખ્યાલ આવે છે? તો વિકલ્પાત્મક દશાની અપેક્ષાએ નહીં અસંખ્યા, વચનાત્મક દશાની અપેક્ષાએ નહીં સંખ્યા, અને 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 વસ્તુ ની સમીપ જઈને જો તો નહીં અનંત. કેમ? કારણ કે આત્મામાં અનંત ધર્મો છે, તો અનંત ધર્મોને જાણવા વાળા નહીં પણ કેટલા. સમજાયેલા 3 પોઈન્ટ. પહેલો પોઈન્ટ છે નૈમિત પરિભાષા, સ્વયી પરિભાષા અનિરાકૃત પ્રતિપક્ષો વસ્તુ અંતિગ્રાહી વ્યાકુળ અભિપ્રાયો નય.
બરાબર. પછી બીજી વાત આવી નઈ જ્ઞાન ની આવશ્યકતા, શાસ્ત્ર અભ્યાસ કરવા માટે, શાસ્ત્ર નો અર્થ સમજવા માટે અને સમ્યક દર્શન ની પ્રાપ્તિ માં. ત્રીજો પોઈન્ટ શું આવ્યો? પ્રકાર, નઈ ના પ્રકાર સંખ્યા વચનાત્મક ની રીતે, પછી અસંખ્યા વિકલ્પાત્મક, અને પછી અનંત કે વસ્તુ માં રહેલા ગુણધર્મ ની. થઈ ગયું આ ચેપ્ટર? જલ્દી બોલો તો આગળ વધે. પ્રોપર ક્લિયર? કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો, હવે નેક્સ્ટ ટોપિક લઉં છું. બરાબર, હવે આપણે ફોકસ કરીએ આપણા મૂળ વિષય ઉપર, જે 33 નંબર નું સૂત્ર છે, જેમાં 7 પ્રકારના નયની ચર્ચા આચાર્ય ઉમા સ્વામી આચાર્ય કરી છે. બરાબર છે. હવે 7 પ્રકારના જે નય છે, પહેલા તો આપણે એનું વિવેચન ચાલુ કરવાનું છે. નૈગમ આધી પહેલા એને આપણે બે રીતે ડિવાઈડ કરવાના. હવે 2-7 બનશે. એ મારી સામે જો અહીંયા આવે છે બધું. હા ચલો જો આવ્યું ને. આની પહેલા આજે આ જે સ્લાઇડ છે એની પહેલા હજી એક વિભાજન કરવામાં આવે છે. સાંભળો, કેટલા નહીં કીધા? 7 નહીં કીધા ને. હવે 7 નહીં ને આચાર્ય દેવે બે રીતે ડિવાઈડ કર્યા છે. બે ભેદમાં. કયા બે ભેદમાં? તો કે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં. બરાબર છે. દ્રવ્યાર્થિક નહીં કોને કહેવાય? દ્રવ્યાર્થિક નહીં કોને કહેવાય? પેલા તો દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં ની પરિભાષા. પછી 7 માંથી કયા નહીં દ્રવ્યાર્થિક નહીં માં જશે એ જોવાનું છે, અને 7 માંથી કયા નહીં પર્યાયાર્થિક નહીં માં જશે. બરાબર છે. 7 માં પેલા મારું સાંભળો, તમે સ્લાઇડ પછી જોજો, પેલા મારી વાત સાંભળો, ને તો તમે અડધું મિસ કરી નાખશો. બરાબર છે. પછી આપણે સ્લાઇડ માં પણ જોશું. પેલા જે આમાં નથી એવું બોલવું છે એ સાંભળો. પેલા તો શું વાત કરી? બે નહીં, દ્રવ્યાર્થિક નહીં અને. બરાબર છે. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક. પેલા તો એ ની આપણે પરિભાષા. પછી આપણે શું જોશું? કે 7 માંથી દ્રવ્યાર્થિક ના બકેટ માં કોણ જશે અને પર્યાયાર્થિક ના બકેટ માં કોણ જશે. બરાબર છે. આપણી પાસે બે બકેટ છે, આપણે 7 માંથી નાખવાનું છે. પેલા તો દ્રવ્યાર્થિક નહીં કોને કહેવાય? દ્રવ્યાર્થિક નહીં. સમજાય છે. જે એક સમજો, નહીં એટલે જ્ઞાન ની પર્યાય, જાણવાનો દ્રષ્ટિકોણ. સમજાય છે. એંગલ, વસ્તુને જાણવાનો એંગલ, એક દ્રષ્ટિકોણ, એને શું કહેવાય છે? નહીં. શું સમજાયું? બરાબર છે. તો હવે દ્રવ્યાર્થિક નહીં કોને કહેવાય? તો કે દ્રવ્ય જ જેનો અર્થ છે, જે જ્ઞાનની પર્યાયનો અર્થ એટલે જાણવાનું પ્રયોજન, દ્રવ્યને મુખ્ય કરીને જાણે છે જે જ્ઞાન, દ્રવ્યને મુખ્ય કરે છે એ જ્ઞાન ને કહેવાય દ્રવ્યાર્થિક નહીં. અને વસ્તુ ના પર્યાય સ્વભાવ ને મુખ્ય કરે છે અને જાણે છે, કહે છે, એને કહેવાય પર્યાયાર્થિક નહીં. નહીં જ્ઞાનાત્મક પણ છે અને નહીં દર્શનાત્મક પણ છે. કોઈ સમજાય છે. જે જાણ્યું એને કીધું, તો કીધું તો વચનાત્મક અને જાણ્યું તો જ્ઞાનાત્મક. કોઈ સમજાય છે. નહીં કેટલા કીધા? જ્ઞાનાત્મક અને વચનાત્મક. બરાબર છે. તો જાણવા વાળા ભાવ ને જ્ઞાન નહીં અને કહેવા વાળા ભાવ ને વચન નહીં. બરાબર છે. દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક નહીં. સમજાયું? વસ્તુ આખી દ્રવ્ય પર્યાયાત્મક. સિમ્પલ. તો એ વસ્તુ દ્રવ્ય પર્યાયાત્મક વસ્તુ માંથી દ્રવ્ય સ્વભાવ ને મુખ્ય કરે એને દ્રવ્યાર્થિક અને પર્યાય સ્વભાવ ને મુખ્ય કરે એને પર્યાય. આટલું થઈ ગયું. હવે સાંભળો, હવે મેઇન પોઈન્ટ. 7 નહીં માંથી દ્રવ્યાર્થિક નહીં કેટલા છે અને પર્યાયાર્થિક નહીં, એટલે પર્યાયાર્થિક નહીં ના વિષય 7 નહીં માંથી કોણ કોણ છે અને દ્રવ્યાર્થિક નહીં નો વિષય 7 નહીં માંથી કોણ છે. વાત સમજવા. તો હવે જુઓ, ફર્સ્ટ આપણે કરશું એક એક ના કન્ડિવિઝન સમજી લો. 3 7 માંથી 3 દ્રવ્યાર્થિક નહીં નો વિષય, નૈગમ, સંગ્રહ અને વ્યવહાર. બરાબર આવ્યું. હવે હવે આવે છે આમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નહીં એ દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે. બરાબર છે. એટલે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ દ્રવ્યને મુખ્ય કરીને વાત છે. એમને વાત આપણે હવે જયારે એનો ભાવ સમજશો ને ત્યારે ખ્યાલ આવશે. અને રુજુ સૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવમ ભૂત. શબ્દ થી પરિચિત છો? 7 નામ થી પરિચિત છો? નૈગમ નહીં, બોલો મારી સાથે. પછી સંગ્રહ નહીં, પછી વ્યવહાર નહીં. આ 3 દ્રવ્યાર્થિક નહીં ના અંદર માં જશે. કેમ? કારણ કે આ 3 द्रव्य ने अर्थ करे छे, द्रव्य ने मुक्त करे छे, वस्तु ना द्रव्य स्वभाव ने उर्व करी ले जाए। कोई समझायु तो नेगम संग्रह ने रेवान ए द्रव्यार्थिक नहीं ना बकेट में जाए। અને છેલ્લા ક્લાસ કયા થયા? ઋજુ સૂત્ર શબ્દ એવમ ભૂત અને સંધિરૂળ એ ક્યાં જશે? તો કે પર્યાયાર્થિક નૈના બકેટમાં જશે। આટલું ક્લિયર થઈ ગયું બરાબર? તો નૈની પરિભાષા, નૈ જ્ઞાનની આવશ્યકતા, નૈના ભેદ પ્રભેદ અને દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક નહીં કોને કહેવાય અને કયા નહી દ્રવ્યાર્થિકમાં જશે કયા નહીં પર્યાયાર્થિકમાં જશે એ વાત આપણે કરી। આટલું ક્લિયર છે? થોડો થિયરી વાળો વિષય છે મને ખબર છે, અને હવે જે સૂત્ર જે વિષય આવશે એ વિષયને આપણે ભણવો તો પડે। થોડું પ્રેક્ટિકલ પણ આમાં જોવાની કોશિશ કરશું, અને થિયરી વગર પ્રેક્ટિકલ એવી રીતના સમજાશે કે પેલા થિયરી સમજી રહ્યા। હવે આપણે આવીએ નેક્સ્ટ ટોપિક ઉપર। ચાર ટોપિક આપણા પૂરા થયા, મારી સાથે છો બધા? સમજાય છે કે થોડો કંટાળો આવે છે? અડધા બોલતા નથી કે જવાય। ચલો હવે જો થોડીક વાત આપણે બીજી કરીએ। આપણે ગયા વખતે વાત કરી હતી બધાને યાદ છે, શું યાદ છે? આપણે ત્રણ નહી જોયા હતા, ત્રણ બહુ બધા નહીં ના ભેદ પ્રભેદ આવશે આ ચેપ્ટરમાં, સમજાય છે? ત્રણ નહીં જોયા હમણાં સુધી, આપણે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક જો, આ સાત નહીં જોયા, હજી નહીં ના આપણે વચનાત્મક અને આપણે એને જ્ઞાનાત્મક કીધા બરાબર છે, સંખ્યાત અસંખ્યાત અનંત બરાબર છે, એ રીતે આપણે જોઈને હવે આપણે ત્રણ પ્રકારના નહીં ની ચર્ચા કરી। કઈ કઈ રીતી? જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ નહીં, એ ચર્ચા મેં કરી હતી। શું ચર્ચા કરી હતી લાસ્ટ ટાઈમ? આ ચર્ચા બહુ માર્મિક હતી। શું ચર્ચા કરી હતી? જ્ઞાન નહીં, શબ્દ નહીં અને અર્થ નહીં, કે જે નહીં જ્ઞાન ને વિષય બનાવે છે। હવે સામાજિક ઉદાહરણ પર આપણે ઘટિત કરશું અને એની પરિભાષા જોઈ લો, ત્રણ ની પરિભાષા, એમ કે પરિભાષા હવે તમને સમજાશે। જે નહીં જ્ઞાન ને વિષય બનાવે છે એને જ્ઞાન નહીં કહેવાય। ઘટિત કરશું એટલે તમને સમજાશે। પરિભાષા બોલું છું ત્રણ ની, કયા ત્રણ? શબ્દ ની, જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ નહીં, બરાબર છે? તો જે નહીં જ્ઞાન ને વિષય બનાવે છે એ જ્ઞાન નહીં, જે નહીં અર્થ ને વિષય બનાવે છે એ અર્થ નહીં, આ ત્રણે નહીં જ્ઞાન ની પર્યાય છે। એક પોઈન્ટ એ સમજો પહેલા, કારણ કે નહીં જ્ઞાન ની પર્યાય છે, એ લઈને ચાલ્યો તો તમને બધું સમજાશે બરાબર છે। તો જે નહીં જ્ઞાન ને વિષય બનાવે એ જ્ઞાન નહીં, જે નહીં અર્થ ને વિષય બનાવે અર્થ નહીં, અને જે નહીં શબ્દ ને વિષય બનાવે એ શબ્દ નહીં। આટલું સમજાયું બરાબર છે? તો એક જ્ઞાનાત્મક લોક છે, એક અર્થાત્મક લોક છે અને એક શબ્દાત્મક લોક છે। આપણે લોક ને આ રીતે પણ ડિવાઈડ કરી શકીએ, ઉર્ધ્વ લોક, મધ્ય લોક, અધો લોક, એને તો આપણે ડિવાઈડ કરતા આવ્યા છે, પણ આચાર્ય કહે છે કે નૈ ચક્રની દુનિયામાં ત્રણ લોક આ છે, જ્ઞાનાત્મક, અર્થાત્મક અને શબ્દાત્મક। સમજાયું? ખ્યાલ આવે છે? હવે બહુ પ્રચલિત ઉદાહરણ છે, બહુ પ્રચલિત ઉદાહરણ જેના ગમમાં છે ગાયનું, ગાય ગાયનું ઉદાહરણ છે ને ગાય, તો જે પ્રેક્ટિકલ જે આપણને ચાર પગ વાળી દૂધ આપે છે, બે શિંગડા વાળી જે ગાય, શિંગડા હોય ગાય ના હોય ને, તો એ જે ગાય છે એ જે પ્રેક્ટિકલ આપણી સામે ઊંધી છે એ ગાય છે અર્થ, એ અર્થ નહી નથી ફક્ત જો હોય એ શું છે? અર્થ છે, અર્થ અર્થ, અને એ અર્થ ને અર્થ છે પદાર્થ, એ વાસ્તવિક અસ્તિત્વમય પદાર્થ, સમજાય છે? એ અર્થ ને વિષય બનાવવા વાળું જે જ્ઞાન છે એનો શું કહેવાશે? અર્થ નહીં, સમજાય છે? અમીબેન શું બોલું છું? અર્થ ને વિષય બનાવવા વાળું જ્ઞાન એ અર્થ નહીં, આટલું સમજાયું? હવે અર્થ ને જે જ્ઞાન જાણે છે, પેલા જ્ઞાન નહીં લઈ લઈએ, અને અર્થ ને જે જ્ઞાન જાણે છે બરાબર છે, અર્થ અને અર્થ ને જાણવા વાળું જ્ઞાન બે વસ્તુ અલગ છે કે એક છે? સમય સાધની વાતો હમણાં ચાલે છે ના, ચેટિકાની ખરી ખરી ની, તેમાં વાત આજ આવે છે કે નહીં, કે જે અને જે ને જાણવા વાળું જ્ઞાન એ બે અલગ છે કે એક છે? બોલો બોલો, સમજાય છે? જે જે માં છે, અર્થ અર્થ માં છે, અને અર્થ ને જાણવા વાળું જ્ઞાન જ્ઞાન માં, એ જ્ઞાન અર્થ છે એટલે થયું છે એમ નથી, અર્થ ના કારણે જ્ઞાન થયું છે એમ નથી, જ્ઞાન ને અર્થ ને જાણવા માટે અર્થ ની પરાધીનતા નથી. આ બધી વાત આપણે સમય સાધુ માં ભણી રહ્યા છે, બરાબર. તો અર્થ અને અર્થ ને જાણવા વાળું જ્ઞાન અને એ જ્ઞાન ને વિષય બનાવવા વાળું જ્ઞાન, એનું નામ જ્ઞાન. સમજાયો? જ્ઞાન નહીં કોને કેવા છે? જ્ઞાન નહીં, અર્થ ને જાણવા વાળા જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન. પોઈન્ટ સમજાય છે? અર્થ ને જાણવા વાળું જ્ઞાન, સમજાયું. અને એ જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન, એનું નામ છે જ્ઞાન નહીં. જે જ્ઞાને આત્માને જાણ્યું એ જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન. એટલે જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન, જે જ્ઞાનમાં આત્મા જણાયો, જે જ્ઞાનમાં આત્મા નામનો અર્થ જણાયો, એ જ્ઞાન અલગ છે કે નહીં? બરાબર છે. એ આત્મા અલગ છે કે નહીં? એ ગાય અલગ છે કે નહીં? અને ગાય ને જાણવા વાળું જ્ઞાન અલગ છે કે નહીં? અને એ ગાય ને જાણવા વાળા જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન, એનું નામ છે જ્ઞાન નહીં. ઓ ગજબ છે, સમજાયું? કાલ આવે છે. જે જ્ઞાન માં અર્થ જણાય છે એ જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન, એનું નામ છે જ્ઞાન નહીં. અને એ જે અર્થ છે એને કહેવા વાળા જે શબ્દ છે એનું નામ છે શબ્દ નહીં. એક શબ્દ નહીં, શબ્દ ને અગેન અગેન પાછી ભૂલ ગઈ. શું ભૂલ ગઈ? એક શબ્દ ને જાણવા વાળું જ્ઞાન, એનું નામ છે શબ્દ નહીં. શબ્દ નહીં, શબ્દ તો સ્વતંત્ર છે. ગાય નામનો શબ્દ, ત્રણ વસ્તુ તમારી સામે મૂકો ને, ગાય લખેલો શબ્દ, એ શબ્દ અલગ છે. અને શબ્દ ને જાણવા વાળું, એ શબ્દ ને વિષય બનાવે છે જે જ્ઞાન, એનું નામ વેરી ગુડ. એ ગાય પદાર્થ ને વિષય બનાવવા વાળું જ્ઞાન, વેરી ગુડ. એ ગાય ને જાણવા વાળા જ્ઞાન ને વિષય બનાવવા વાળું જ્ઞાન. હવે જે જ્ઞાન એમ કે છે કે સમ્યક જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન, એ પણ સમ્યક જ છે. કારણ કે સમ્યક જ્ઞાન ને જાણવાનું જ્ઞાન સમ્યક છે, એ સમ્યક જ્ઞાન નો વિષય સમ્યક છે. સમજાયું શું કહું છું? સમ્યક જ્ઞાન નો વિષય આત્મા, તો આત્મા એક સમ્યક પદાર્થ, એને જાણવા વાળું જ્ઞાન સમ્યક. અને એવું કે એવું સમ્યક જ્ઞાન થયા પછી જ્ઞાની કે છે ને કે સમ્યક જ્ઞાન વર્તે છે, મને ભેદ જ્ઞાન વર્તે છે. અમને અમને તો જુદાઈ વર્તે છે. અમને જે જેમાં જ્ઞાન જ્ઞાનમાં જણાય છે એવું સમ્યક જ્ઞાન ને જાણવા વાળું જ્ઞાન. અહીં ખ્યાલમાં આવે છે કે સમ્યક જ્ઞાન થયું, પદાર્થ સંબંધી નું જ્ઞાન થયું, પદાર્થ આવો છે એવું જ્ઞાનમાં જણાયું, એ જ્ઞાન એ ખરેખર શું છે? તો કે સમ્યક એ જ્ઞાન છે, એ જ્ઞાન નહીં. આપણી પાસે શું છે હમણાં? બોલો, ત્રણમાં જલ્દી બોલે પછી આગળ વધશે. ત્રણે અરે વાહ જોરદાર. આપણે કેમ ત્રણ, આપણે કેમ કોઈ કમી રાખવી છે ને? હવે ત્રણે છે, અર્થ નહીં, શબ્દ નહીં અને જ્ઞાન નહીં. ત્રણે છે ને, એક કે નથી, ટૂંકમાં આવી ગઈ છે એક કે નથી, છોડો ને આપણે કઈ નથી. એક જણ કે છે ત્રણે છે ને, એક જણ કે છે એક કે નથી, કોઈ બે વાળા છે કે નહીં? તો એક વાળા બોલો, આપણી પાસે ત્રણ માંથી શું છે? બોલો, થોડું વિચારીને બોલો. એક કે નથી, બે છે, બરાબર. હવે એ અપેક્ષા એ વાત કરો તો વાત બરાબર છે કે જે નય છે એ નય જ્ઞાન ને લાગુ પડે છે. એટલે આપણી પાસે ત્રણ નય એમ બોલવાનું કે તમે અગર એમ કહો કે નય માં કેટલા નય છે તો એક એ નય નથી, બરાબર છે. નય એટલી નથી અજ્ઞાની ને, સમજાય છે? કારણ કે જ્ઞાની ને નય લાગુ પડે, અજ્ઞાની ને નય એટલે નથી. પરંતુ નય નો પદાર્થ, નય નો વિષય, નય નો અર્થ, એ અર્થ છે કે નહીં? અર્થ છે કે નહીં? એ પદાર્થ છે કે નહીં? એ પદાર્થ જ્ઞાન નો વિષય બનશે ત્યારે બનશે, પરંતુ એ પદાર્થ હમણાં હાજર છે કે નહીં? અગર હાજર નહીં હોય તો એને વિષય બનાવવાનું જ્ઞાન ક્યાંથી આવશે? અને જ્ઞાન નો જન્મ નહીં થાય તો નહીં નો જન્મ ક્યાંથી થશે? અને નહીં નો જન્મ નહીં થાય તો આ અર્થ નહીં, શબ્દ ને જ્ઞાન ને ક્યાંથી આવશે? આપણી પાસે હમણાં શું છે? તો કે નહીં નો વિષય છે, સમજાય છે? હજી એક વસ્તુ છે, એક જ છે. નય નો વિષય છે, સમજાય છે? અને નય નો જે વિષય છે એને કેવા વાળા શબ્દો પણ છે. અરે છે કે નહીં બોલો? આ જીનવાણી શું છે બોલો? આ ગુરુવાણી શું છે બોલો? સમજાય છે? તે શબ્દ પણ છે અને શબ્દ નય નથી. કારણ કે શબ્દ એ ભૂતકાળ ની પર્યાય છે અને શબ્દ નય એ જ્ઞાન ની પર્યાય. શબ્દ કોની પર્યાય છે? ફોરમે સમજાય છે? શબ્દ કોની પર્યાય છે? ભૂતકાળ ની. અને શબ્દ ને જાણવા વાળા જે જાણવા વાળું જ્ઞાન છે એ જ્ઞાન છે આત્માની પર્યાય છે. પરંતુ એ શબ્દ નય ક્યારે કહેવામાં આવશે? જયારે અર્થ જ્ઞાન નો વિષય બનશે ત્યારે. શું કીધું? અર્થ જ્ઞાન નો વિષય બનશે એટલે જ્ઞાન નય નો જન્મ થશે. જ્ઞાન નય નો જન્મ થશે તો સાચા અર્થમાં શબ્દ નય નો પણ જન્મ થશે. અર્થ નય નો પણ જન્મ થશે ત્યારે કે જ્ઞાન નય નો જન્મ થતા. આપણે તેનાથી મિસ થઈ રહ્યા છીએ. જ્ઞાન નય થી મિસ થઈ રહ્યા. એ અર્થ નું જ્ઞાન નથી થઈ રહ્યું. અરે ધારણા જ્ઞાન તો થઈ રહ્યું છે, અનુભવ પૂર્વક નું જ્ઞાન નથી થઈ રહ્યું. એટલે અહીંયા કે છે તને જ્ઞાન નહીં નથી. અને જ્ઞાન નહીં નથી એટલે તે જ્ઞાન ના વિષય ને જાણ્યો નથી એટલે અર્થ નહીં નથી. અને અર્થ નહીં નથી એટલે તું શબ્દ બોલે છે, પણ શબ્દ બોલે છે એ ખાલી બોલવા માટે બોલે છે અને એના વાચક નું વાક્ય નું અને ભાન નથી. શું ગજબ નો વિષય! સમજાય છે? અને એનો 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 મર્મ સમજાય? અર્થ જ્ઞાન અને શબ્દ. અર્થ એટલે પદાર્થ, પદાર્થ નું જ્ઞાન અને પદાર્થ ને કેવા વાળા શબ્દ. આપણે મોહિત થઈ જઈએ કે ચોરમાંથી આપણે શેના મોહિત થઈએ છીએ ખબર છે તમને? અર્થમાં નહીં, અર્થ ને જાણવાળા જ્ઞાન માં નહીં, પરંતુ અર્થ ને કેવા વાળા શબ્દો. સમજાય છે? ક્યાં મોહિત થઈએ છીએ, ક્યાં અટકી જઈએ છીએ, સમજાય છે? એ શબ્દો માં અટકી. આટલું સમજાયું? તો શું વાત આવી? સૌથી પહેલા નહીં કોને કહેવાય, પછી શું આવ્યું? નહીં જ્ઞાન ની આવશ્યકતા, પછી શું આવ્યું? નહીં કેટલા પ્રકાર, પછી શું આવ્યું? દ્રવ્યાર્થિક પર્યાર્થિક નહીં કોને કહેવાય, પછી શું આવ્યું? સાત નહીં માંથી ત્રણ નહીં દ્રવ્યાર્થિક અને ચાર નહીં પર્યાય. આટલું થઈ ગયું. પછી શું આવ્યું? ત્રણ પ્રકાર ના નહીં, જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ નહીં. ત્રણ ની આપણે શું કહી દીધી? પરિવાર. પછી આપણે એક ઉદાહરણ લઈને એને આપણે ઘટિત કર્યું, આત્મામાં ઘટિત કર્યું અને આપણે જોયું કે આપણી પાસે અર્થ તો છે, અર્થ ને કહેવા વાળા શબ્દ તો છે, પરંતુ તેનાથી ચૂકી જઈએ છે. એક શબ્દ જેને નિરૂપણ કરે છે એવા જે વાક્ય પદાર્થ એવો છે એના અનુભવથી આપણે ચૂકી. એટલે શું પ્રગટ નથી થતું? તો કે જ્ઞાન નહીં પ્રગટ નથી થયો એટલે અર્થ નહીં અને શબ્દ નહીં પણ પ્રગટ નથી. ખ્યાલ આવે છે? આટલી વાત સમજાઈ ગઈ એકદમ. હવે આપણે આગળ વધીએ. હવે આ જે સાત નહીં છે ને, એ સાત નહીં ને આપણે હવે આમાં વિભાજિત કરીએ. સાત નહીં ને પછી એક એક નહીં ને આપણે વાત ચાલુ કરીએ. છેલ્લો નહીં કયો છે? નેગમ. હવે સાત નહીં તમને ખ્યાલમાં આવવા દે નામ. તો અહીંયા કે જે નેગમ નહીં છે એ નેગમ નહીં. હવે તમે પેલા શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં, એ ત્રણ તમે આવી રીતના સામે ટેબલમાં બનાવજો અને એક એક ની અંદર તમે લખજો કે નેગમ નહીં કોનો વિષય છે. પોઈન્ટ સમજાય છે? શું હવે આવશે? તો કે નેગમ નહીં છે ને, નેગમ નહીં એ જશે જ્ઞાન નહીં ના ખાતામાં પર, અને નેગમ નહીં જશે અર્થ નહીં ના ખાતામાં. હવે હવે આપણે જયારે વિષય ચાલુ કરશું ત્યારે તમને સમજાય. પેલા વાત આવી, ત્રણ નહીં લીધા, ત્રણ નહીં ઉપર લીધા. કયા કયા ત્રણ નહીં લીધા? જ્ઞાન નહીં, અર્થ નહીં અને શબ્દ. બરાબર. હવે નેગમ નહીં, પેલો જે નહીં છે એ નહીં જ્ઞાન નહીં ના બકેટ માં પણ જશે અને અર્થ નહીં ના બકેટ માં પણ જશે. આટલું સમજાયું? હવે કેમ શું જયારે નેગમ એની ચર્ચા ચાલુ કરશું ત્યારે આપણી વાત. બહુ બહુ જોરદાર ચર્ચા છે નેગમ આજે સાત નહીં. એક એક ની આપણે વાત યથાસંભવ ને યથાશક્તિ કરજો. બરાબર. લાસ્ટ વિભાજન કરીને આપણે નેગમ નહીં પર આવીએ છીએ. બીજું વિભાજન શું આવશે હવે? તો કે જે સંગ્રહ નહીં છે, વ્યવહાર નહીં છે અને જે રુજુ સૂત્ર નહીં. એટલે નેગમ, સંગ્રહ, વ્યવહાર અને રુજુ સૂત્ર નહીં એ અર્થ નહીં ના ખતમ જ. નેગમ નહીં એટલો જ્ઞાન નહીં ના ખતમ જ. બરાબર છે. થોડા કરી લખી લો પછી સમજાવો પછી આપણે એની વાત કરો. શું આવ્યું? ડિવિઝન. શું આવ્યું? ડિવિઝન. શું આવ્યું? પહેલું ડિવિઝન શું આવ્યું? નેગમ. નેગમ નહીં જશે, જ્ઞાન નહીં માં પણ અને બરાબર છે, જ્ઞાન નહીં માં, કારણ કે જ્ઞાન નો વિષય પણ છે અને અર્થ નો વિષય પણ, બરાબર. તો જ્ઞાન નહીં અને અર્થ નહીં માં છે, બરાબર. અને પછી જે સંગ્રહ વ્યવહાર અને રુજુ સૂત્ર એ તેમાં જશે અર્થ, બરાબર. અને છેલ્લા ત્રણ શબ્દ સમજી રૂઢ અને એવા ભૂત આ ત્રણ જશે શબ્દ નહીં. આ ત્રણ કોનો વિષય છે? તો કે શબ્દ નહીં નો વિષય. આટલું સમજાય ગયું આ ચાર્ટ આખું, બરાબર છે. તો નેગમ નહીં, નેગમ નહીં તેમાં જશે જ્ઞાન માં પણ, અને તો અર્ધ નીચે કેટલા આવશે? ચાર, બરાબર. જ્ઞાન ની નીચે એ અને શબ્દ નહીં નીચે. ચલો એક્સિલન્ટ, હવે આપણે મૂળ વિષય ચાલુ કરીએ. ચલો ઘણો બધો વિષય થઈ જશે આજે. હવે આપણે મૂળ વિષયમાં આવીએ. નેગમ નહીં ના પ્રકરણમાં આપણે આવીએ. નેગમ નહીં કોને છે? અરે જો આ પ્રકરણ કેટલું જોરદાર છે. પેલા તો નેગમ નહીં ની પરિભાષા અને નેગમ નહીં ના ભેદ કરે. ઘણો બધો વિષય આવશે આજે, જેટલું લેવાય એટલું લેજો, સમજો અને પછી ઘરે જઈને એના એનો અભ્યાસ કરજો. હવે આપણે ક્યાં આવી ગયા? નેગમ, બરાબર. ત્રણ પ્રકારના નહીં થઈ ગયા, અર્થ નહીં, શબ્દ નહીં અને જ્ઞાન. વિભાજન થઈ ગયું, પ્રવ્યાસિક પર્યાસિક માં વિભાજન થઈ ગયું. હવે આપણે સાત નહીં ભરવાના. હવે બધું ભૂલી જાઓ. સાત નહીં માં પહેલા નેગમ નહીં ની ચર્ચા કરીએ છીએ, એના ઉપર ફોકસ કરે. બીજા છ પણ ભૂલી જશે. જસ્ટ નેગમ નહીં શબ્દ તમારી સામે રાખો અને એનું સ્વરૂપ સમજો. શું જોડા છે જો સૌથી પહેલા ની પરિભાષા બોલું છું. આની પરિભાષા નેગમ નહીં. કોને કહેવાય નેગમ નહીં? હવે એ બહુ સરસ લખ્યું છે. જો સંકલ્પ માત્ર ને ગ્રહણ કરવા વાળો નહીં એને કહેવાય છે નેગમ નહીં. એ વાત એક બે બોલું છું તમને ખ્યાલ આ, પછી આપણે એનું ડિટેલિંગ અને આપણે એનો અર્થ સમજ, બરાબર છે. શું આની પરિભાષા? સંકલ્પ અને સંકલ્પ નો અર્થ અહીંયા શું છે? સંકલ્પ નો અર્થ બધી જગ્યાએ અલગ અલગ થાય છે. અહીંયા જે સંકલ્પ નો અર્થ લીધો છે એ બહુ જોરદાર છે, બરાબર છે. હવે શું કીધું પહેલા તો ધ્યાનમાં છે ને સંકલ્પ નહીં નહીં આપણે જ્ઞાનના ખાતામાં પણ નહીં કીધું ને અર્થના ખાતામાં પણ નહીં, બરાબર છે. હવે જો કેવી રીતના એને સિદ્ધ કરીએ છીએ, જો એનાની પરિભાષા શું આવી? શું શબ્દ આવ્યો? શબ્દ શું આવ્યો? હવે આ શબ્દ તમને આજે 50 વાર સાંભળવા મળશે અને એનો ભાવ પણ પહેલા સમજો. બધા શું આવ્યો શબ્દ? સંકલ્પ માત્ર ને ગ્રહણ કરવા વાળો નહીં, એટલે સંકલ્પ જેનો વિષય બને છે એ નહીં ને શું કહેવાય છે? આટલું સમજાયું. હવે બીજી પરિભાષા, નેગમ નહીં ની પરિભાષા ને સ્વરૂપ કરું છું પછી આપણે ભેદમાં છે. બીજી પરિભાષા, અનિષ્પન્ન અર્થમાં, અનિષ્પન્ન અર્થ, અનિષ્પન્ન એટલે નિષ્પન્ન નથી થયું, કાર્ય થઈ નથી રહ્યું. સાંભળજો હવે ધ્યાનથી પકડજો. વર્તમાનમાં કાર્ય થઈ નથી રહ્યું, અનિષ્પન્ન છે. અનિષ્પન્ન અર્થમાં કાર્યમાં સંકલ્પ માત્ર થી નિષ્પન્નપણાનો ભાવ સમજવો, નિષ્પન્ન પણું જોવું. અનિષ્પન્ન માં સંકલ્પ માત્ર થી નિષ્પન્ન પણું જોવું એનું નામ છે નેગમ નહીં. હવે જયારે એના ઉદાહરણ લેશું ને ત્યારે તમને વાત એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. પેલા બે શબ્દ, પેલા શબ્દ કયો આવ્યો? સંકલ્પ. અને પછી બીજા બે શબ્દ કયા આવ્યા? અનિષ્પન્ન અને નિષ્પન્ન. નિષ્પન્ન એટલે કાર્ય થઈ રહ્યું છે અને અનિષ્પન્ન એટલે એટલે કાર્ય વર્તમાનમાં નથી થઈ રહ્યું, ભૂતમાં થઈ ગયું અને ભવિષ્યમાં થશે. વર્તમાનમાં નથી થયું, વર્તમાનમાં પણ ચાલુ થઈ રહ્યું છે પણ નિષ્પન્ન નથી થયું, ભૂતમાં થઈ ગયું છે અને ભવિષ્યમાં થશે. ખ્યાલ આવે છે? તમે કે શું બોલી રહ્યા છો આજે મને કઈ અમને સમજાતું નથી. એના ભેદ પ્રભેદ કરશો ને પછી સમજા. આ એક નહીં છે, નિગમ નહીં છે, એ એક જ્ઞાન નો ભેદ છે. જ્ઞાન માં એક જાણવાની પદ્ધતિ છે, જ્ઞાન માં આ રીતે વસ્તુને જાણી શકાય છે એવો જ્ઞાન નો એક સ્વભાવ છે એને કહેવાય છે નિગમ નહીં. આટલું સમજાયું? પેલા ત્રણ શબ્દ કયા કયા આવ્યા પછી આપણે ચર્ચા કરીએ. ત્રણ શબ્દ, સંકલ્પ માત્ર ને ગ્રહણ કરવા વાળો નહીં, નિગમ નહીં. આ પરિભાષા યાદ રહી. સંકલ્પ તમે વાંચ્યો બધું છે, સંકલ્પ માત્ર ને ગ્રહણ કરવા વાળો નહીં, નિગમ, બરાબર છે. સંકલ્પ નો અર્થ કરું છું ત્યારે ભેદ પ્રવેશ કરશું ત્યારે. પછી આપણે શું કયા બે શબ્દ લીધા? અનિષ્પન્ન અને કયો શબ્દ લીધો? અનિષ્પન્ન એટલે અનિષ્ફળ એટલે વર્તમાનમાં કાર્ય નિષ્ફળ નથી. જે જ્ઞાનમાં વિષય બની રહ્યો છે તે જ્ઞાનમાં જે વિષય બની રહ્યો છે વર્તમાનમાં એ કાર્ય થઈ નથી રહ્યું. એના સંકલ્પ દુનિયામાં સમજાય છે, એના જ્ઞાનના લોકમાં એને કાર્ય થતું દેખાઈ રહ્યું છે, હમણાં નથી થઈ રહ્યું, ભૂતકાળમાં થઈ ગયું હશે, પોઈન્ટ ભવિષ્યમાં થશે, સમજાય છે, વર્તમાનમાં થઈ નથી રહ્યું પણ એના જ્ઞાન લોકમાં એને એ કાર્ય થતું દેખાય. બહુ ગજબ છે, સમજાય છે. હવે એનું એના ઉદાહરણ લેતું ત્યારે મજા આવશે. હજી બધા બ્લાઇન્ડ લાગે મને ખબર છે. આજે આઈ વોઝ એક્સપેક્ટિંગ ધીસ. ઇટ ઇઝ ઓકે, તમે વિષય સાંભળો, તમારા કાના શબ્દો પડવા જોઈએ, સમજાય કે એનો ભાવ ખ્યાલમાં આવો. હવે આપણે ત્યાં ત્રણ ભેદ કરીએ, મેગમ નહીં ના ત્રણ ભેદ. હવે ફરી પાછા આવશે ઘણી ઘણી, તમે ચિંતા નહીં કરો. હા બોલો, તમારો શું પ્રશ્ન છે બોલો. અનિષ્પન્ન અર્થમાં સંકલ્પ માત્રથી નિષ્પન્ન કરવાની કલ્પના કરે, સમજાય છે, નિષ્પન્ન કરવાની કલ્પના કરે છે, નિષ્પન્નપણું જોઈ રહ્યો છે, અનિષ્પન્ન છે. તમે કીધું એનો શું મતલબ છે? હવે સાંભળો તો, એના ભેદ તો સાંભળો. એના ત્રણ ભેદ છે, ભૂત નૈગમ નહીં, હવે સાંભળો જોરદાર ચર્ચા, પછી વર્તમાન નૈગમ નહીં અને ભાવિ નૈગમ. ત્રણ નૈગમ નહીં ભેદ છે, નૈગમ એના ત્રણ ભેદ, ભૂત નૈગમ નહીં, વર્તમાન નૈગમ નહીં અને ભાવિ નૈગમ. ત્રણ નહીં, ત્રણ ભેદ સમજાયા, ત્રણ શબ્દ સમજાયા. કયા ત્રણ શબ્દ? નહીં નહીં, શબ્દ શબ્દ, સંકલ્પ, અનિષ્પન્ન અને નિષ્પન્ન, બરાબર છે. એનાથી આપણે પરિભાષા સમજ્યા. હવે આપણે ભેદમાં ગયા, કેટલા ભેદ થયા? ત્રણ. કયા કયા? ભૂત નૈગમ નહીં, ભાવિ નૈગમ નહીં અને વર્તમાન નૈગમ નહીં. આટલું સમજાયું. હવે ભૂત નૈગમ નહીં કોને કહેવાય એના ઉદાહરણ જોશું ત્યારે તમને ભાવ ભાષણ થશે. અમુક વસ્તુઓ નું ભાવ ભાષણ થતા થોડી વાર પણ લાગે, ખ્યાલ આવે છે. પેલા એનું થોડું ક્લિયરલી સમજવું પડે. હવે પેલા પરિભાષા જો, એકદમ સિસ્ટમેટિક જઈ રહ્યા છે. હવે આપણે ભૂત, પેલા આપણે નૈગમ નહીં પરિભાષા કહી, હવે આપણે ભૂત નૈગમ નહીં કોને કહેવાય એ જોઈ રહ્યા, બરાબર છે. ભૂત નૈગમ નહીં કોને કહેવાય? તો કે જે જો કાર્ય, હવે સાંભળો, જો કાર્ય હો ચુકા હે, જે કાર્ય, પેલા સાંભળો તો પરિભાષા, ભૂત નૈગમ નહીં, જો કાર્ય હો ચુકા હે ઉસકા વર્તમાન કાલ મે, વર્તમાન કાલ મે આરોપ કરના, એટલે વર્તમાન કાલ મે ઉસ કાર્ય રૂપ દ્રવ્ય કો દેખના, એનું નામ છે ભૂત નૈગમ. જે કાર્ય થઈ ગયું છે, જે કાર્ય ભૂતકાળમાં નિષ્પન્ન થઈ ગયું, થઈ ગયું ભૂત, ઉદાહરણ આપું છું, ઉદાહરણ પરિભાષા સમજાવું ને, પછી ઉદાહરણ આપું છું. ભૂતકાળમાં કાર્ય થઈ ગયું, એ દ્રવ્યમાં ભૂતકાળમાં કાર્ય થઈ ગયું, પોઈન્ટ સમજાય છે. એ ભૂતકાળનું કાર્ય વર્તમાનમાં નથી, વર્તમાનમાં નિષ્પન્ન નથી થઈ રહ્યું, વર્તમાનમાં અનિષ્પન્ન છે. એ નિષ્પન્ન થયું ભૂતકાળમાં, એ કાર્ય થઈ ગયું દ્રવ્યમાં ભૂતકાળમાં. ભૂતકાળમાં જે કાર્ય થઈ ગયું એ કાર્ય સહિત વર્તમાનમાં એ કાર્યને પોતાના જ્ઞાન લોકમાં પરણતો જોવો, એનું નામ છે ભૂત નૈગમ નહીં. અરે ભૂત નૈગમ નહીં જ્ઞાનની પર્યાય છે, અર્થની પર્યાય નથી. ઉદાહરણ આપવું, હવે પેલા પરિભાષાથી સેટ થયા, પરિભાષાથી સેટ થયા. ભૂતકાળમાં જો કાર્ય ભૂતકાળ મે નિષ્પન્ન હો ચુકા હે ઉસ દ્રવ્ય મે થોડી જ્ઞાનની એક્સરસાઇઝ થાય છે ને બધાની. અડધા તો બંધ થઈને બેઠા જવા દે, એકાદ લેક્ચર જાય પછી તો કઈ વાંધો નહીં, બધું થોડી સમજાય અમને. ઘણા તો એમ કહેતા તમારે, એ બધું થોડી સમજાય, ઠીક છે, ભેદ પ્રભેદ છે, અને વર્ડ કરો પછી આગળ સમજાવશે, એમ નહીં લેતા. હું અજી એનું ભાવ વાંચન કરાવી ત્યારે તમને મજા આવશે, ત્યારે બધા એક કોઈ કુતરી જશે. પેલા સાંભળો પરિવાર, ભૂતકાળમાં એ દ્રવ્યમાં કાર્ય થઈ ગયું, નિષ્પન્ન હો ચુકા હે વર્તમાન મે અનિષ્પન્ન. ઓફકોર્સ એ ભૂતમાં થઈ ગયું, એ વર્તમાનમાં થોડી થઈ રહ્યું છે, વર્તમાનમાં નથી થઈ રહ્યું. એ કાર્ય ભૂતકાળમાં દ્રવ્યમાં થઈ ગયું, પરંતુ એ કાર્ય સહિત એ દ્રવ્યને વર્તમાનમાં પોતાના જ્ઞાન લોકમાં પરણતો જોવો, એનું નામ છે ભૂત નૈગમ. આઈ હોપ હવે થોડું ક્લિયર થાય. હવે ઉદાહરણ, ચલો ઉદાહરણ લઈએ. નારકી નરકમાં હમણાં જે સૈનિક રાજા છે એ શ્રેણી કે રાજા વર્તમાનમાં તો નરકમાં છે. અરે બોલો જલ્દી અમારી સાથે રહો. વર્તમાનમાં તો નરકમાં છે, પરંતુ ભૂતકાળમાં વર્તમાનમાં તો નારી છે, વર્તમાનમાં તો નરકમાં છે, વર્તમાનમાં તો દુઃખી છે, વર્તમાનમાં તો અશુભ નૈતરિક શરીર સહિત છે. બરાબર. પણ એ જીવને પોતાના જ્ઞાનમાં, પોતાના જ્ઞાન લોકમાં, ભૂતકાળમાં યશોધર મુનિરાજની સામે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે, થઈ ગયું ભૂતમાં નિષ્પન્ન થઈ ગયું. પરંતુ વર્તમાન જ્ઞાનમય કળા છે કે નહીં, જ્ઞાનમય યોગ્યતા છે કે નહીં, એ જે દ્રવ્ય ની ભૂતકાળમાં કાર્ય થઈ ગયું એટલે વર્તમાનમાં વર્તમાન વત પરંતુ જો હું એ જ્ઞાન ની કળા છે કે નહીં બોલ. સમજાય છે? તો એ શ્રેણીક રાજા ને આપણે જ્ઞાનમય જોઈ રહ્યા છે કે વર્તમાનમાં સમ્યક દર્શન લઈ રહ્યા છે, એ મુનિરાજ ની સામે બેઠા છે, ઉપદેશ ગ્રહણ કરી રહ્યા છે, મહાવીર ભગવાન ના સમોસર માં ગયા, સાઈ સમ્યક લીધું, ચિત્તંકર ગોત્ર બાંધ્યું, આ બધા ભાવ રૂપે એ દ્રવ્ય જે પરિણામી ચૂક્યો છે એને વર્તમાનમાં પરિણામ તો જોવો અને એનાથી પ્રેરણા લેવી. આનો એનો ઉદ્દેશ છે ભૂત પ્રેગમ નહીં નો, જે મુનિરાજ ઉપર ઉપસર્ગ કરી શકે છે એવો ભાવ જેને થયો એ જ મુનિરાજ ની સામે સમ્યક દર્શન પણ લઈ શકે છે એવી આપણને એમના જીવન થી પ્રેરણા મળી કે નહીં બોલ. આપણા જ્ઞાન માં યોગ્યતા ન હોત કે જે કાર્ય થઈ ગયું એ થઈ ગયું, પરંતુ જ્ઞાન માં વર્તમાન માં આપણે એને જાણી શકીએ એવી યોગ્યતા ન હોત તો આપણને પ્રેરણા કેવી રીતના મળે બોલ. આઈ હોપ ક્લિયર થાય છે. ક્લિયર થાય છે? ભૂત નૈગમ નહીં, ભૂતકાળમાં શાંતિ ના. આપણે એમ કહીએ ને કે આજે દિવાળી છે, આજે દિવાળી છે, બોલો જલ્દી. આજે આજે મહાવીર આપણે આપીએ ને એકબીજાને શુભેચ્છા, અરે વીર નિર્વાણ મહોત્સવ ની તમને શુભેચ્છા. આજે વીર નિર્વાણ મહોત્સવ છે, આજે મહાવીર ભગવાન નિર્વાણ પામે, આજે પામ્યા ના, આજે પામ્યા મને કહો, આજે મોક્ષે ગયા કે અરે મોક્ષે તો 2600 વર્ષ પહેલા ગયા. એ જે નિષ્પન્ન થઈ ગયું કાર્ય સંપન્ન થઈ ગયું, હમણાં નિષ્પન્ન છે ને, હમણાં ક્યાં સંપન્ન છે, હમણાં ક્યાં થઈ રહ્યું છે? અરે ભૂલો કોઈ સમજાય છે? તો એ જે કાર્ય નિષ્પન્ન થઈ રહ્યું છે, સંપન્ન થઈ રહ્યું છે એને વર્તમાનમાં નિષ્પન્ન હોવા છતાં પણ જ્ઞાનમાં સંપન્ન જોવું, થઈ રહ્યું છે એમ જોવું. જો મારી ભગવાન નિર્વાણ ગયા, અરે જો એમને કેવળ ધ્યાન લીધું, અરે જો હમણાં વિપુલા ચર્ચ પર, આજે વિપુલા ચર્ચ પર્વત ઉપર ધીરે ધોની છૂટી, આજે છૂટી, અરે શાંતિનાથ પ્રભુ દીક્ષા લઈ રહ્યા છે, આજે લઈ રહ્યા છે. અરે બોલો, આજે આજે વ્યવહાર થઈ રહ્યો છે ને, એ આ નૈગમ નહીં, ભૂત નૈગમ નહીં આગામી થઈ રહ્યો. હવે આનાથી પ્રેરિત થઈને કેટલાય જીવો ધર્મ માર્ગમાં વળે છે કે નહીં બોલો. જયારે આપણે પંચકે લેવાને ઉજવીએ, આપણે અહીંયા પણ ઉજવ્યું, 5 વર્ષ આપણા પૂરા થશે અને એ શાંતિનાથ પ્રભુ એ દીક્ષા લઈ રહ્યા છે, એ દીક્ષાનો ભાવ, એ બધું છોડવાનો ભાવ, પરિગ્રહ આદિ છોડીને જંગલમાં જઈ રહ્યા છે, એ દ્રશ્ય જોઈને આજે પણ રૂવાટા ઉભા થાય છે કે નહીં બોલો. એ વિપુલા ચર્ચ પર્વત ઉપર જે ધીરે ધ્વની છૂટી અને એ 66 દિવસ સુધી લોકોને વાણી ન સાંભળવા મળી અને આજના દિવસે મળી, બોલો, એ ભાવ યાદ કરીને, એ પ્રણમ યાદ કરીને, એ ભૂતકાળનું કાર્ય યાદ કરીને, બોલો, આજે રૂવાટા ઉભા થાય છે કે નહીં બોલો. પ્રેરણા મળે છે કે નહીં બોલો. અંતરમુખ પુરુષાર્થ થાય છે કે નહીં બોલો. અરે ગુરુદેવજી ભૂતકાળમાં થઈ ગયા, સોનગઢમાં બિરાજમાન હતા, સમજાય છે? એમની આવી વાણી છૂટી, હવે આજે તો નથી છૂટી સાચા, પરંતુ અમારા ગુરુ આવા હતા, આમ કરતા. હવે બોલો, ઘણા બધા જીવોને પ્રત્યક્ષ એ દ્રશ્ય પોતાના ધ્યાનમાં જણાઈ રહ્યા છે કે નહીં બોલો. એ કયા મહિનો વિષય છે? ભૂત નૈગમ મહિનો. મહિનો વિષય થોડો થિયરી વાળો છે, પણ હવે આ બધું આચાર્ય દેવે ટીકાઓમાં લખ્યું છે, ભરી ભરીને ટીકાઓ લઈ છે, ફરી વળીને ઉદાહરણો આપ્યા છે, એમાંથી પ્રેરણા લીધી છે, એનો ઉદ્દેશ બતાવ્યો છે, એનો લાભ બતાવ્યો છે કે આવો જ્ઞાનનો એક ભાવ છે કે જે કાર્ય થઈ ગયું છે એને વર્તમાનમાં યાદ કરીને પ્રેરણા. બોલો, ખ્યાલ આવે? અંજન ચોર જે સપ્ત વ્યસનમાં ચક્ષુર હતો એવા ભાવ રૂપે પરંતુ એ ચોર પણ એ ભાવમાં નિરંજન થયો કે નહીં બોલો, થયો કે નહીં બોલો. ખ્યાલ આવે? એવું જાણવું એ કયા લઈનો વિષય છે? એવું જાણવું કયા નહીં વિષય છે? ભૂત નૈગમ નહીં. ભૂત નૈગમ નહીં ના વિષય થી, એટલે ભૂત નૈગમ નહીં ને સમજવાથી શું લાભ મળ્યો? શું લાભ મળ્યો? આપણને પ્રેરણા મળી, આપણને ભૂતકાળમાં આ બધા જે શ્રેષ્ઠ ચલાવતા પુરુષ આદિના પુરાણ લખાયા છે એ કોના વગર લખાયા છે? આ બહુ આમ થયું, આ બહુ આમ થયું, પછી આમ ગયા, પછી આમ થયું, આમ થયું, આમ થયું, નરકમાં ગયા, પાછા આવ્યા, આમ થયું, આમ થયું. ઓહો હો, આ વિચિત્ર અભય ભાવોની વચ્ચે પણ હજી પુરુષાર્થ ઉપાડીને પોતાનું કાર્ય કરી શકે છે, એ પ્રેરણા મળે. હવે વર્તમાન નહીં ગમે, ચલો હજી પૂરું કરું છું. વર્તમાન નહીં ગમે, આમાં શું લેશું? હવે આમાં બહુ ગજબ છે. જે જો કાર્ય પ્રારંભ હો ચુકા હે, ગજબ બોલો, પ્રારંભ હો ચુકા હે લેકિન અભી સંપન્ન નહીં હુઆ હે, ઉસે સંપન્ન દેખના. પ્રારંભ હો ચુકા હે લેકિન અભી પૂરા નહીં હુઆ, ઉસે પૂરા દેખના. થઈ ગયું એમ કેવું? થઈ ગયું એમ કહેવું, થઈ ગયું એમ જાણવું. અરે કહેવું ને જાણવું, કહેવું એ વચન અને જાણવું એ તો જ્ઞાનની પર્યાય છે ને. કોઈ સમજાય છે? તમે કહેતો બહુ ભૂખ આવી છે, હજી તો તમે ભાત જોતા હો, ભાત તમને ભાત એટલે ચોખા જોઈ રહ્યા છો અને ઘરમાં આવે દોડતો દોડતો બાળક, તમે બહુ ભૂખ લાગી, આ બે રીતે ભાત થઈ ગયા એટલે થઈ ગયા એમ કરે. બે તો થઈ ગયા, બસ બસ થઈ ગયું, બસ દેખો દેખો થઈ ગયું, થઈ ગયું, હજી તો લોડ બાંધતા હોય કે થઈ ગયું, થઈ ગયું, બસ થઈ ગયું એટલે થઈ રહ્યું છે, ચાલુ થઈ રહ્યું છે વર્તમાનમાં. હવે આના પર આત્મા પર ગઠિત કરે ત્યારે મજા આવે, આપણે ભાત નથી બનાવવા. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? ઘરથી નીકળી ગયા અને તમારા ગળા બસ પહોંચે પહોંચે બસ આવી ગયા. અરે હજી તો ઘરેથી નીકળ્યા ન હોય, ઘણા તેઓ હજી નીકળ્યા ના, બસ પહોંચીએ છીએ. આ કોના આધારે કીધું? આ કયા નહીં નું, કયા નહીં નું કથન છે, કયા નહીં નું કથન છે? આ વર્તમાન નિગમ નહીં. કોઈ સમજાય છે? ખ્યાલ વર્તમાન નિગમ નહીં નું સમજાયું. થઈ ગયા ભાત, લાકડું લેવા જાય છે જંગલમાં અને કે છે કે સમજાય છે? ખ્યાલ આવે છે? હજી તો લેવા જાય છે, હજી તો સામગ્રી લેવા જાય છે, હજી તો સામગ્રી તૈયાર કરી છે અને કાર્ય નિષ્પન્ન જોઈ, એવી જ્ઞાનની ભાષા છે, કાર્ય નિષ્પન્ન જોઈ લે છે. સમજાય છે? એટલે કાર્ય થઈ ગયું એમ પોતાના જ્ઞાનમાં જોઈ લે છે, જયારે તો હજી ચાલુ થયું છે, હજી ચાલુ થયું છે ત્યાં થઈ ગયું છે. હજી તો એન્જિનિયરિંગ ના પહેલા વર્ષમાં હોય અને બાળક ઘરમાં આવે ને, હા ઓ એન્જિનિયર, આ તો અમારા એન્જિનિયર, હજી તો ભાઈ પહેલા વર્ષમાં પાસ થશે કે નહીં પણ નથી કરતો. હા અમારા ઘરનો સીએ, હા અમારા ઘરનો ડોક્ટર, કયા નહીં, કયા નહીં થી બોલ્યો. હજી હવે હવે સાંભળજો, વર્તમાન ને ભાવિમાં બહુ ગજબની વાત છે. પોઈન્ટ સમજાય ને? વર્તમાનમાં ધ્યાન રાખજો. શું કીધું? કાર્ય પ્રારંભ થઈ ગયું છે પણ પૂરું નથી થયું, અને ભાવિ નિગમ નહીં માં તો કાર્ય હજી બહુ ટાઈમ પછી થવાનું છે, એને વર્તમાનમાં જોઈ લે છે. થઈ રહ્યું છે અને પૂરું જોવે છે, થયું નથી અને થઈ ગયું એમ કહે છે, એમ જોવે છે, અને થઈ ગયું તું એને વર્તમાનમાં થતું જોવે છે. આઈ હોપ હવે ક્લિયર થયું. હવે બધાને ખાસ અડધો કલાક તો હું એ ડરી ગઈ. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે બોલા, વર્તમાન નિગમ નહીં આત્મા પર ગઠિત કરો, જલ્દી ગઠિત કરો. હવે આત્મા પર ગઠિત કરો, જલ્દી બોલો કે હવે ગીર સમ્યક દર્શન હજી પ્રાપ્ત ગીરે નથી કર્યું, પરંતુ જે આત્માથી હોય, જે પુરુષાર્થી હોય અને જે નિકટ અતિ આસન નિકટ ભવિષ્ય હોય એને હજી સમ્યક દર્શન થયું નથી, પણ એના અંદરથી જો પ્રારંભ થઈ ગયું છે ને થવાનું છે ને થઈ ગયું છે એમ અંદરથી પોતાને પોતાના અંદરના પ્રણમનને પ્રણમન સહિત પોતાને જોઈએ. માતાજી કહેતા ને કેટલું દૂર, કેટલું દૂર, કેટલું દૂર, કેટલું દૂર, થઈ રહ્યું છે, થઈ જશે, અરે થઈ ગયું છે, અરે થઈ જ ગયું, અરે થવાનું છે, એટલું બળ આવે છે. આ વર્તમાન નિગમ નહીં જાણવા ભૂલો, એટલે હતાશા નિરાશાની તો વાત જ નહીં. જે તત્વજ્ઞાન સમજે છે, જે દેવ જ્ઞાન નો અભ્યાસ કરે છે, જેને સંસાર શરીર ભોગોની વિરક્તતા આવી છે, ખરેખર એને અહીં સંસાર શરીર ભોગોની પણ આસક્તિ પડી છે અને અહીંયા આવો તો હા પણ ગમે છે, બહાર જાઓ તો હા એ પણ ગમે છે, ત્યાં લુપ્ત થઈ જાય, અહીંયા લુપ્ત થઈ જાય, એક મ્યાનમાં બે તલવાર નહીં, એની માટે આ વાત નથી. તારે 100% પહેલા બહારથી રસ થવું પડે, 100% તારે રસ થવું પડે. તમે 100% રુચિ અને 100% પરની અરુચિને અરસ નિરસપણું આવશે ત્યારે કઈક તારી અંદરની પ્રાસતા જાગૃત થઈ એમ કહેવામાં આવશે, અને ત્યારે તારા અંદરથી લેવાડ આવશે વર્તમાન નિગમ નહીં ના બળે એ કાર્ય થયું ચાલુ છે. સમજાય છે? લબ્ધિમાં આવી ગયો છે સમજાય છે? સંયોગ લબ્ધિ ચાલુ થઈ રહી છે, વિશુદ્ધ લબ્ધિમાં આવ્યો અને કહે છે કે હવે તો હું કાર્ય કરીને ઉભો થવાનો છું. એવો કોન્ફિડન્સ અને એવો બળ આત્મા અનુભવ પહેલા આવે છે જે આ બધા જ્ઞાનીઓ આવ્યો. પોઈન્ટ ખ્યાલમાં છે? તો એક એક વાક્ય કહેવાનું આવે આપણને, પણ એમની અંતરંગ ફરીથી દેખાય છે કે અનુભવ પહેલા એમનો કોન્ફિડન્સ, એમની વિરક્તા, એમનો વૈરાગ્ય, એમનો તત્વનો જોર કેટલું ગજબનું હતું કે કાર્ય લઈને ઉભા થાય. સોગાની જી ઉત્કૃષ્ટ ઉદાહરણ વિચાર કરો, બોલો. હવે નેગમ ભાવિ વર્તમાન નેગમ ને પોતાને કહે છે કે અરે થવાનું છે કા, અને આપણે ના કરવું તો છે પણ પુરસાદ ઉપડતો જ નથી, પણ ઉપયોગ કરતો જ નથી, પણ રેવાતું જ નથી. બોલો, ક્યાં ગયો તારો કોન્ફિડન્સ? ક્યાં ગયું તારું બળ? ક્યાં ગઈ તારી સાચી સમજણ? મતલબ કે તે સાચી સમજણ નથી. ભાવિ નિગમ નહીં બોલો જલ્દી, ભાવિ નિગમ નહીં જોરદાર, ભાવિ નિગમ નહીં. અરે આનું ઉદાહરણ તો બહુ બહુ ગજબ છે કે નહીં બોલો, એકદમ પ્રસિદ્ધ ઉદાહરણ. અરે આપણે ગુરુદેવ શ્રી ને બોલો વર્તમાનમાં કોણ જોઈ શકે છે તીર્થંકર તરીકે? બોલો, એ તીર્થંકર તરીકે ગુરુદેવજીને વર્તમાનમાં જોઈ રહ્યા છે, સમોચનમાં જોઈ રહ્યા છે, ભિક્ષા લેતા જોઈ રહ્યા છે, મુનિ અવસ્થામાં જોઈ રહ્યા છે, સાથે સાથે પોતાને પણ જોઈ રહ્યા છે એમની સાથે. સમજાય કે પુરસાદ પૂર્વક પરમતા પોતાને પણ જોઈ રહ્યા છે ને ગુરુદેવજીને પણ જોઈ રહ્યા છે. એ ભાવિ નિગમ રહેવું પડે. સૈનિક રાજાને આપણે પૂજીએ છીએ કે નહીં બોલો? ભાવિના ભગવાન ગુરુદેવ ને પૂજીએ છીએ ને? ભાવિના, આ તો અમારા ભાવિના ભગવાન છે, આ તો અમારા ભાવિના પ્રભુ છે. અરે આ તો સમોસા બિરાજમાન થવાના છે, આ તો સમોસા થી આવ્યો છે. બોલો, અમે વિજય ક્ષેત્રમાં જોઈ લીધા કે નહીં? આપણે ગુરુદેવ ને ઘણા બધા રોજ વિજય ક્ષેત્રમાં પણ જોયા, વિજય ક્ષેત્ર થી આવ્યા. ભૂત ને કામ નહીં પાણી સમજાય છે? અને 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 તીર્થંકર થઈને મોક્ષે જવાના છે એવું વર્તમાનમાં આ જ્ઞાન લોક ની વાત છે. પોઈન્ટ સમજાય છે? અજ્ઞાન નો કઈ વાત છે, અજ્ઞાનમાં જોઈ રહ્યા છે, નહીં જ્ઞાનમાં લાગુ પડી જાય. કે જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનનો ભેદ છે, એ રીતે જોવે છે. પોતાને વર્તમાનમાં તો સિદ્ધ સ્વરૂપી જોવે છે, પણ ભાવિમાં પણ હું પોતે સિદ્ધ રૂપે શીઘ્ર જલ્દી અલ્પકાળમાં પરિણમવાનો છું એવું બળ કોના આધારે આવે છે? ભાવિ નિગમ નહીં ના આધારે. સમજાય છે કે આજે કઠિન પડ્યું? બોલો જલ્દી. અરે જલ્દી બોલો. કેટલા ભેદ થયા? નિગમ નહીં ના, ભૂત નિગમ નહીં, વર્તમાન નિગમ નહીં, અને ભાવિ નિગમ. અહીં સમજાય છે? ભૂત, વર્તમાન અને હજારો ઉદાહરણના માધ્યમથી આપણે આ વાતને સુધી કરીએ. ચલો નેક્સ્ટ નહીં લઈએ, આપણે 5 મિનિટ લઈએ ને એ થાકી ગયા. બોલો 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 જલ્દી. તમે કહો તો છોડી દો ને, તમે કહો તો લો, નથી છોડી દઉં. ચલો હવે સંગ્રહ નહીં, આ નિગમ નહીં ની વાત થઈ બરાબર છે? અર્થ નહીં, શબ્દ નહીં, અને આપણે શેની વાત કરી? જ્ઞાન નહીં, અને એમાંથી આપણે આ નિગમ નહીં ની વાત કરી. હવે એકવાર આપણે પહેલા થોડી ચર્ચા 5 મિનિટમાં પૂરી કરી. સંગ્રહ નહીં, બહુ ગજબ છે. અને આખું ચાર્ટ બનાવી લઈએ, પછી આપણે એની વિસ્તારથી ચર્ચા જયારે પણ પછી માણશું ત્યારે કરશું. સંગ્રહ નહીં કોને કહેવાય? સંગ્રહ નહીં, સંગ્રહ નહીં કોને કહેવાય? જો એની કઈ ભાષા તો સંગ્રહ. હવે જો સામાન્ય ધ્યાનથી એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સંગ્રહ, વ્યવહાર અને રુજુ સૂત્ર, આ ત્રણ નહીં બહુ અંદર અંદર કનેક્ટેડ છે. એટલે શોર્ટમાં સમજાવું છું, પરિભાષાને બધું પછી લઈશું. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં અને રુજુ સૂત્ર નહીં. સંગ્રહ નહીં એટલે જ્ઞાનમાં એકી સાથે અનેક વસ્તુઓને સંગ્રહ કરીને જાણે એનું નામ સંગ્રહ. પોઈન્ટ સમજાય છે? જેવી રીતના સંગ્રહ નહીં ના બે ભેદ છે. કયા કયા બે ભેદ છે? સંગ્રહ નહીં ના બે ભેદ કયા છે? તો કે એ મહાસત્તાને પણ ગ્રહણ કરે છે અને અવાંતર સત્તાને પણ વિષય બનાવે છે. મહાસત્તાને વિષય બનાવવા વાળો સંગ્રહ નહીં, એ સંગ્રહ નહીં ને શુદ્ધ સંગ્રહ નહીં કીધો. સમજો ખ્યાલ, ચેક્ટર લેવું ખાલી ખાલી થોડું કે તમને કઉ ખ્યાલમાં. મહાસત્તા બે સત્તા છે ને, સત્તાના બે ભેદ છે ને, મહાસત્તા, અવાંતર સત્તા. અને અવાંતર સત્તામાં પણ ભેદ કરવા વાળો નહીં વ્યવહાર નહીં. મહાસત્તાને વિષય બનાવવા વાળો નહીં સંગ્રહ નહીં, અવાંતર સત્તાને વિષય બનાવવા વાળો નહીં સંગ્રહ નહીં. અને પછી અવાંતર સત્તામાં ભેદ કરવા વાળો નહીં, એ વ્યવહાર નહીં, અને વ્યવહાર નહીં માં પણ એક અંશને ગ્રહણ કરવા વાળો નહીં રુચિ સૂત્ર. એક 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 નહીં નો વિષય સાત નહીં સામે મૂકો તો એક 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 નહીં નો વિષય ઓછો ઓછો થતો જાય. એક 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 નહીં નો વિષય પહેલા નહીં કરતા સૂક્ષ્મ થતો જાય. પોઈન્ટ પકડાય છે? સમજાય છું બે પોઈન્ટ? એક એક નહીં નો વિષય ઓછો થતો જાય છે અને એક એક નહીં નો વિષય સૂક્ષ્મ થતો જાય છે. સંગ્રહ નહીં કરતા વ્યવહાર નહીં સૂક્ષ્મ, અને વ્યવહાર નહીં કરતા રુજુ સૂત્ર નહીં સૂક્ષ્મ. આ ત્રણ નહીં નું કોમ્બિનેશન. અગેન સંગ્રહ નહીં કોને વિષય બનાવશે? તો કે મહસત્તા. મહસત્તા એટલે જ્ઞાન માં આખી મહસત્તા ને વિષય બનાવવા વાળો નહીં, શુદ્ધ સંગ્રહ નહીં. મહસત્તા માં કોણ આવી જશે? મહસત્તા માં કોણ? હા, અરે મહસત્તા થોડુંક હજી વધારે વિચારો. માં સત્તા કેતા વેરી ગુડ. આખું વિશ્વ તારા ધ્યાનમાં, આખું વિશ્વ તારા ધ્યાનનો વિષય બન્યો એકી સાથે, જેમાં તે આખા વિશ્વને એકી સાથે તે ગ્રહણ કરી. તારા ધ્યાનમાં આખા વિશ્વને એકી સાથે કે આખું વિશ્વ છે, એ વિશ્વમાં છ દ્રવ્ય, છ દ્રવ્ય ભેદ નહીં પણ આખા વિશ્વને એકી સાથે ગ્રહણ કરવા વાળું ધ્યાન, એનું નામ છે શુદ્ધ સંગ્રહ નહીં. આટલું સમજાયું? તો શુદ્ધ સંગ્રહ નહીં નો વિષય આખું વિશ્વ, બરાબર. હવે એ આખા વિશ્વમાંથી એક જાતિ ભેદ ને ગ્રહણ કરવા વાળો જ્ઞાન નો ભાવ એ છે અશુદ્ધ સંગ્રહ. અવાંતર સત્તા નો વિષય કરવા વાળો ભાવ જ્ઞાન એ શું છે? અશુદ્ધ સંગ્રહ. હવે એમાં શું આવશે? એટલે કે આખા વિશ્વમાં છ જાતિના દ્રવ્ય છે ને, એમાંથી એક જીવ જાતિ ને ગ્રહણ કરે. તમને અવાંતર સત્તા થઈ ગઈ ને? માં સત્તા માંથી ક્યાં આવી ગયો? અવાંતર સત્તા. અવાંતર સત્તા ને વિષય કરવા વાળું જે જ્ઞાન છે એનું નામ છે અશુદ્ધ સંગ્રહ. પોઈન્ટ સમજાય કે કેમ અશુદ્ધ કેમ કીધું? કારણ કે માં સત્તામાં ભેદ કર્યો. માં સત્તામાં ભેદ કર્યો એટલે અશુદ્ધ સંગ્રહ નહીં થયો. પરંતુ એનો વિષય કોણ થયો? અવાંતર સત્તા, એક જાતિ નો દ્રવ્ય. આટલું સમજાયું? હવે જીવ જાતિ ના દ્રવ્ય ને વિષય બનાવ્યો એ અશુદ્ધ સંગ્રહ નહીં. અવાંતર સત્તા ને વિષય બનાવવા વાળો અશુદ્ધ સંગ્રહ નહીં. હવે એમાંથી સંસારી જીવ અને મુક્ત જીવ એવા ભેદ કરવા એ વ્યવહાર નહીં. અને વ્યવહાર નહીં ના વિષય માંથી પણ એ સંસારી જીવ ની વર્તમાન કલ્યાણ ને વિષય કરવા વાળો રુચિ સૂત્ર નહીં. ચાર વાત સમજાય? ઉપર થી ગઈ? ગઈ હોય તો ગઈ, તો કઈ વાંધો નહીં, પૂરું કરું છું, જલ્દી બોલો. ચાર વાત સમજાય? હા, ચાર વાત કહું છું, કનેક્ટ કરો બધા. ચાર વાત છે: મહાસત્તા, અવાંતર સત્તા, પછી અવાંતર સત્તા માં પણ ભેદ, અને ભેદ માં પણ વર્તમાન કલ્યાણ. રુજુ સૂત્ર નહીં નો વિષય દ્રવ્ય ની વર્તમાન પર્યાય સહિત પરમતો દ્રવ્ય લેવાનું. આખું વિશ્વ મહત્વ, બરાબર છે. એમાં એક જાતિ નો દ્રવ્ય જીવ જાતિ લીધું અવાંતર. જીવ જાતિ માં ભેદ કર્યા સંસારી અને મુક્ત, એ વ્યવહાર નહીં. અને સંસારી માંથી પણ એક સંસારી જીવ ની વર્તમાન પર્યાય ને વિષય બનાવવા વાળો રુજુ સૂત્ર નહીં, શુદ્ધ સંગ્રહ નહીં, અશુદ્ધ સંગ્રહ. બોલો મારી સાથે એક વાર પૂરું કરું છું: શુદ્ધ સંગ્રહ નહીં, અશુદ્ધ સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, અને રુચિ સૂત્ર નહીં. સૂક્ષ્મ તરફ ગયા કે નહીં બોલો? સૂક્ષ્મતા તરફ ગયા કે નહીં બોલો? વિષય ઓછો થતો ગયો કે નહીં? મહા સત્તા નો વિષય, અવાંતર સત્તા નો વિષય, પછી વ્યવહાર નહીં નો વિષય, અને પછી રુજુ સૂત્ર નહીં નો વિષય. એક સમય ની વર્તમાન પર્યાય સહિત પરમતો દ્રવ્ય એ રુજુ સૂત્ર નહીં નો વિષય. સમજાય? વ્યવહાર નહીં ખૂબ ભેદ પ્રભેદ કરશે. સંસારી, મુક્ત, ત્રસ, સ્થાવર, એકેન્દ્રિય, વેન્દ્રિય આદિ એ બધા ભેદ કરવાનું કામ વ્યવહાર નું. એટલે ખબર છે ને બધાને? ભેદ તો વ્યવહાર, ભેદ કરવાનું નામ વ્યવહાર નહીં નું કામ છે. અને એમાં પણ વર્તમાન પર્યાય સહિત દ્રવ્ય ને જોવું એ છે રુજુ સૂત્ર ને. અને સિદ્ધ ભગવાન ને સિદ્ધ પર્યાય સહિત જોવો છો. સિદ્ધ અવસ્થા પરમ તો જોવો છો. કયા નહીં વિષય છે? વેરી સમજાય રૂઢિ સૂત્ર નહીં નો એ વિષય છે. વિશે ચર્ચા આગળ કરશું. ન સમજાયું હોય તો ગભરાતા નહીં, બીજી વાર આવજો, આખી ચર્ચા કરશું તો સમજાશે. પણ વિષય આમ તો થોડો તો ખ્યાલમાં આવ્યો હોય બરાબર. ઘણો બધો વિષય આજે લીધો, નેક્સ્ટ ટાઈમ આપણે એનું રિવિઝન કરશું. નિજ નિધિ નિજ મે બતાવિયા અનંત ઉપકારે, ઇસ કે લિયે દિન વાણી માસ સુવંદના શત બારે, ઇસ કે લિયે દિન વાણી માસ સુવંદના શત બારે. બોલે કાલ મેં બોલી દ્વારા કાલી પરમ કાલી જીનવાણી માસ કરો જય.